તારીખ 16/3/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 569 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 856
પત્રાંક 569 ચાલે છે પાનું 452 પોતાના અંગત પરિણામોની ચર્ચા કરે છે કે વેપારના ઉપાધિવાળા કાર્યથી છૂટવાનો વિશેષ વિશેષ પરિણામો થાય છે, ઘણા પરિણામો થાય છે, છતાં છૂટાતું નથી. કાળ જાય છે એમાં હું મારું શિથિલ પણ ગણું છું. કેમ અતિ તીવ્ર પરિણામ થાય, એકદમ તો 12 માસે જે છૂટવાનું બની જાય છે. ભલે જીવને કરતા કર્મ સંબંધ એવો નથી, તો પણ નિમિત્ત નિમિત્ત સંબંધ એવો છે. મુનિ દશાયોગ્ય પુરુષાર્થ હોય અને ગ્રહસ્થનો પ્રારબ્ધ વેદવાનું બાકી હોય એવું ન બને. એવો પુરુષાર્થ ઉપડે કે ક્ષણે ક્ષણે સ્વરૂપમાં લીન થઈ શકે એવો પુરુષાર્થ ઉપડે તો બહારમાં જે પ્રારબ્ધ છે એમાં એકદમ સંક્રમણ થઈ જાય, અથવા કોઈ સ્થિતિ લાંબી હોય તો એનું અપકર્ષણ થઈ જાય, સ્થિતિ ટૂંકાઈ જાય. આવી એક કુદરતી જીવના પરિણામો સાથે બાહ્ય પરિસ્થિતિની નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે પોતે એમ ગણે છે કે મારું શિથિલ પણ છે, એમ પોતાને લાગે પણ છે, અને એવો નિશ્ચય પણ નિર્ણય પણ એમ જ આવે છે કે એમ છે. એ શિથિલપણું જ્ઞાન દશા અને મુનિ દશા વચ્ચેની તુલનાત્મક વાતથી છે, તુલનાત્મક સ્થિતિ ઉપર છે. મુમુક્ષુ એમ સમજવા યોગ્ય નથી કે કૃપાળુદેવનો પુરુષાર્થ શિથિલ થઈ ગયો, એ મુમુક્ષુ એ સમજવા યોગ્ય નથી. કેમ કે એના લેવલથી તો ઘણો ઉપરની વાત છે. મુમુક્ષુતાના પુરુષાર્થના લેવલથી તો ઘણી ઉપરની વાત છે. એ પણ દરેક ગુણસ્થાને, પ્રત્યેક ગુણસ્થાને તીવ્ર મંદના ભેદ લાગુ પડે છે. તે ગુણસ્થાન અનુસાર એટલે એ રીતે જો સમજવામાં ન આવે અને પોતાની દ્રષ્ટિએ માપવામાં આવે તો ભૂલ થઈ જાય. જનક આદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મ સ્વભાવમાં વસતા હતા, એ વાત પ્રસિદ્ધ છે પુરાણની અંદર. જનક મહારાજા એટલે રામચંદ્રજીના સસરા અને સીતાજીના પિતાશ્રી મહાજ્ઞાની હતા અને વિદેહી તરીકે પ્રસિદ્ધ થયા પુરાણની અંદર. કે દેહ સહિત હોવા છતાં પણ દેહાતીત દશામાં એ વિચરતા હતા, એટલે એમને રાજકાજની ઉપાધિ હોવા છતાં પણ એ આત્મ સ્વભાવમાં વસતા હતા, એ વાત પ્રસિદ્ધ છે. તો પણ એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી કે અમે પણ ભલે વેપાર કરતા કરતા આત્મ સ્વભાવમાં જ રહીએ છીએ, એવો અભિપ્રાય નથી. અભિપ્રાયની દ્રષ્ટિએ તો એક સમયમાં, વર્તમાન સમયમાં પૂર્ણ વિતરાગ થવાતું હોય તો બીજો સમય કોઈ સાધકને જોઈતો નથી, એવો સમ્યક દ્રષ્ટિ જીવનો અભિપ્રાય હોય છે. પછી પુરુષાર્થ ધર્મ મંદ હોય તીવ્ર હોય એ બીજી વાત છે. અભિપ્રાયમાં તો આમ જ હોય. પૂર્ણ વિતરાગતા, પૂર્ણ દશા ઉપાદેય છે, અને તે અત્યારે પ્રાપ્ત થતી હોય તો કોઈને બીજું કામ છે નહીં કે આ કામ બાકી છે પૂરું કરી લઈએ. એટલે ક્યારેય કોઈને બુદ્ધિ, બુદ્ધિ એટલે અભિપ્રાય, એવી બુદ્ધિ થતી નથી કે જનક રાજા વિદેહી થઈને આત્મસ્વભાવમાં વસતા હતા, રાજકાજ કરવા છતાં પણ, તો આપણે વેપારનું કામ કરવા છતાં આત્મસ્વભાવમાં જ વસીએ છીએ એવો અભિપ્રાય હોતો નથી. ભલે આત્મસ્વભાવમાં છે તો હોય તે એમ વાત છે. એટલે જે મુનિ દશા યોગ્ય પુરુષાર્થ નથી અને તે અપેક્ષાએ જે શિથિલપણું છે, એવો જે દોષ છે એનો સ્વીકાર કરે છે. નહીં તો મુમુક્ષુ હોય તો દોષનો બચાવ કરે. નાનો મારે એમ નહોતો, મારે તો આમ અપેક્ષા હતી, મારે આમ અપેક્ષા હતી. જ્ઞાની છે તો નથી કરતા, શિથિલ પડવું એટલે શિથિલ પડવું છે. અવલંબન તો પછી અમે કોનું લઈએ છીએ કે શ્રી જીન જેવા જન્મ ત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા. તીર્થંકર તો જ્ઞાન દશા લઈને આવે છે. ક્ષાયિક સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક અવધિ જ્ઞાન, ત્રણ જ્ઞાન તો જન્મથી એમને હોય છે. પછી જ્યારે મનુ દશામાં આવે ત્યારે મનાપરિ જ્ઞાન પ્રગટ થાય છે, અને પછી કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. પાંચે પાંચ જ્ઞાન એમને પ્રગટ થાય. એવું કોઈ લબ્ધિવાળું સ્થાન નથી કે જે એમને પ્રગટ ન થાય. એ પણ એકવાર તો સંસારને છોડીને ચાલી નીકળ્યા. એવા ભયના હેતુરૂપ ઉપાધિ યોગ, આ જે સંસારનો ઉપાધિ યોગ છે એ ભયના હેતુરૂપ છે, ભયનું કારણ છે. તીર્થંકર પણ એ છોડીને ચાલી નીકળ્યા હતા. તો એવા ઉપાધિ યોગની નિવૃત્તિ આ પામર જીવ કરતા કરતા કાળ વ્યતીત કરશે તો અશ્રેય થશે. પોતાને પામર ગણાવે છે. તીર્થંકર દેવના પુરુષાર્થ પાસે પોતાની પામરતા જુએ છે અને આમનામ કાળ વ્યતીત થાય તો અશ્રેય એટલે અકલ્યાણ થાય. એક જ ભૂમિકામાં લાંબો કાળ વ્યતીત થવો એમાં જોખમ છે. મુમુક્ષુએ મુમુક્ષુતામાં લાંબો કાળ વ્યતીત થવો નહીં જોઈએ. આગળ વધવું જ જોઈએ, આગળ વધવું જ જોઈએ એમ કે છે. એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમ કે એમ જ કર્તવ્ય છે અને એવી સાવધાની વર્તે છે એમને. એ જ મારું કર્તવ્ય અમને લાગે છે કે આ રીતે કાળ જાય એ કામ ન આવે, સમય ચાલ્યો જાય એ કામ ન આવે. અમારે પણ આગળ વધવું જ જોઈએ અને સર્વસંગ પરિત્યાગ કરીને કેવળ જ્ઞાનના પુરુષાર્થનો આરંભ કરવો જોઈએ. મુનિ દશા છે કેવળ જ્ઞાનના પુરુષાર્થનો આરંભ છે, કે જે પૂર્ણ થાય તો કેવળ જ્ઞાન પ્રગટે. એટલે એમણે પોતાની વાત કરી છે. હવે કોઈ સ્વચ્છંદી જીવ હોય તો એના પરિણામ કેવા હોય છે એ વિષય ઉપર પ્રકાશ પાડ્યો છે. જે રાગ દ્વેષાદી પરિણામ અજ્ઞાન વિના સંભવતા નથી, તેવા રાગ દ્વેષ પરિણામ છતાં પોતાને વિશે જીવનમુક્તપણું સર્વથા માનીને જીવનમુક્ત દશાની જીવ અસાધના કરે છે અને એમ વર્તે છે. જેને સ્વચ્છંદ થાય છે એને એમ થાય છે, અમારે હવે વાંધો નથી, અમે તો હવે સમ્યક દ્રષ્ટિ એટલે મુક્ત થઈ ગયા, અમે તો મુક્ત જ છીએ, હવે અમારે કાંઈ પ્રતિબંધ છે જ નહીં. તો કહે છે કે રાગ દ્વેષ તો એવા છે કે જે અજ્ઞાનીને હોય એવા રાગ દ્વેષ છે, અને એવા રાગ દ્વેષ હોવા છતાં પણ એમ માને છે કે આપણે તો જ્ઞાની છીએ, મુક્ત થઈ ગયા છીએ, એવું માનીને જીવ એ દશાની અસાધના કરે છે, અવિનય કરે છે, અપમાન કરે છે એ દશાનું. અજ્ઞાન દશા મેં જિસ પ્રકાર કે રાગ દ્વેષ હોતે હૈ વૈસે કે વૈસે રાગ દ્વેષ હોવે ઓર એસે રાગ દ્વેષ હોને પર ભી માન લે કે હમ તો જ્ઞાની હૈ, મુક્ત હો ગયે હૈ, હમકો કોઈ પ્રતિબંધ નહીં, તો ઉસ તરહ સે અપના એસી દશા માન કરકે એસી જ્ઞાન દશા કા જીવ વિરાધના કરતે હૈ, અસાધના કરતે હૈ, વિરાધના કરતે હૈ, અપમાન કરતે હૈ, એસે વર્તતે હૈ. ભલે જ્ઞાન દશા થઈ હોય, રાગદ્વેષ પરિણામનું સર્વથા પરીક્ષણ પણ કર્તવ્ય છે, આ અભિપ્રાયનો વિષય છે. રાગદ્વેષ તો બધા મટાડવા જ જોઈએ, એક અંશ પણ રાગ નો કણ જે રાખવા માગે છે, પણ માત્ર પણ રાગ આદિનો સદભાવ વર્તે જેને અભિપ્રાયમાં, તે હોય આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્માને, ભલે બધા શાસ્ત્રો જાણતો હોય આત્માને જાણતો નથી. કેમ કે આત્મા પોતે સ્વરૂપથી સ્વભાવથી રાગ દ્વેષ રહિત પદાર્થ છે. તો અવસ્થા પણ એવી જ હોવી ઘટે, એના બદલે ભલે રહ્યો આટલો રાગ પતી ગયો, એને આત્માને જાણ્યો જ નથી એમ કહે છે. એ આત્મજ્ઞાનનો અભાવ પ્રદર્શિત કરે છે. નાનીના અભિપ્રાયમાં તો સર્વથા રાગદ્વેષ પરિણામનું પરીક્ષણ પણ કર્તવ્ય છે. એ તો રાગદ્વેષ બધા મટાડવા જ માગે છે અને તેના માટે પ્રયત્નશીલ રહે છે. સ્પષ્ટ વાત એથી કે જ્ઞાન દશા થયા છતાં પણ જ્ઞાની કદી સંતોષાતા નથી, અને જે કોઈ જીવ વર્તમાન દશામાં સંતોષાઈ જાય એનું દર્શન મોહ વધી જાય, એને જ્ઞાન દશા તો હોય નહીં પણ એનો દર્શન મોહ વધી જાય. દ્રવ્યલિંગી મુનિ થઈને પણ જીવે ભૂલ આ જગ્યાએ કરી છે, અને મુમુક્ષુ પણ પ્રાય આવી ભૂલ કરતો હોય છે, તેથી જ આગળ વધતો નથી અને દર્શન મોહ ઘટવાને બદલે વધે છે. એટલા માટે પ્રારંભમાં જ, મુમુક્ષુતાના પ્રારંભમાં જ પૂર્ણતાનું લક્ષ્ય લીધું છે, કે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. જ્યાં સુધી દશા પૂર્ણ ન થાય ત્યાં સુધી સંતોષ પામવાનો પ્રકાર હરગીજ બિલકુલ હોવો જ જોઈએ નહીં, આ વાત સ્પષ્ટ હોવી જોઈએ સમજાવી. હવે કેટલાક સિદ્ધાંતિક વાત કરી છે એમને, કે અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત એટલે પૂર્ણ, અત્યંત એટલે ઘણું એમાં એ નહીં લેવાનું. અત્યંતનો અર્થ આ સ્થળે પૂર્ણ છે. જ્યાં પૂરેપૂરું જ્ઞાન હોય ત્યાં પૂરેપૂરો ત્યાગ હોય. એટલે કેવળ જ્ઞાનીને પૂરો ત્યાગ જ હોય. કેવળ જ્ઞાન થયા પછી દેવો ઉપરથી વસ્ત્ર દેવા આવે ને, આભૂષણ દેવા આવે ને, એને પહેરાવે ને, એ બધી જે કથાઓ લખી છે એ બધું ઘણું ખોટું થયું છે, બહુ ખોટું થયું છે. પીતાંબર સંપ્રદાયના આગમમાં એ પ્રમાણે લીધું, પછી લોકો કરવા માંડ્યા. પણ જ્યાં પૂર્ણ જ્ઞાન હોય ત્યાં પૂર્ણ ત્યાગ જ હોય. એને બિલકુલ વસ્ત્ર કે આભૂષણ હોઈ શકે નહીં. કોઈ અલંકાર ન હોય, કોઈ વસ્ત્ર ન હોય. તેરમા ગુણ સ્થાને કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. મુનિ દશાની ચરમ સીમા પૂરી થયા પછી પરમાત્મા દશા ત્યાં શરૂ થાય છે. પૂર્ણ પરમાત્મા દશા ત્યાં પ્રગટે છે. મુનિ દશા ઉપરની એ દશા હોવાથી અરિંદ ભગવાનને શાસ્ત્રમાં મુનિન્દ્ર પણ કહ્યા છે. જીન જે મુનિને જીન કહ્યા, સમ્યક દ્રષ્ટિને જીન કહ્યા, તો અરિંદ ભગવાનને જીનેન્દ્ર કહ્યા. જીનમાં ઇન્દ્ર, એમાં મુનિઓમાં ઇન્દ્ર, તે મુનિન્દ્ર. હવે મુનિ દશા અંગીકાર કરે ત્યારે સર્વસંગ પરિત્યાગ કરે, અને મુનિન્દ્ર થાય ત્યારે નવા વસ્ત્ર પાછા પહેરે. કઈ મેળ ખરો વાતનો? ન્યાયથી મેળ ખાતો નથી. અધ્યાત્મ તો પછીની વાત, ન્યાયથી એ મેળ ખાતો નથી કોઈ રીતે. એટલે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કર્યો છે, કહેતો નથી નીકળતું. કેટલી જગ્યાએથી નીકળે છે? 763માં તો વંચાયું હતું, સર્વવીરતિ ધર્મ યથા જાત લિંગ રૂપ હોય છે. 764 પત્રમાં ચોંકી જવું અભિપ્રાય વિરુદ્ધતા હોય ને, હે આવું લખ્યું છે. અને અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. હા, અમે કહીએ છીએ એમને તીર્થંકરે પણ એમ જ સ્વીકાર્યું છે. એટલે કે પહેલા ત્યાગ થાય, પૂર્ણ ત્યાગ પહેલા થાય, એ વિના પૂર્ણ જ્ઞાન થાય જ નહીં. પહેલા જ્ઞાન થાય ને પછી ત્યાગ થાય એમ પણ નહીં. શું? પહેલા ત્યાગ થાય પછી જ્ઞાન થાય. મુનિ દશામાં પહેલા ત્યાગ થાય છે ને, સંપૂર્ણ ત્યાગ થઈ જાય. અને ચારિત્ર ગુણ જોઈએ તો 12મા ગુણ સ્થાને પૂરું થાય છે. ચારિત્ર ગુણ યથાખ્યાત ચારિત્ર 12મા ગુણ સ્થાનમાં છે, અને કેવળ જ્ઞાન 13મા ગુણ સ્થાને છે. એટલે અંતરબાહ્ય ચારિત્ર પૂર્ણ થાય છે પહેલા, પછી જ્ઞાન પૂરું થાય છે. એવો ગુણનો પણ ધર્મ અથવા વિજ્ઞાન, ગુણનું વિજ્ઞાન પણ એવું છે. એટલે અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. બધા પાંચે તો છે, પત્રો મોઢે કરે છે, છતાં ચાલતું હોય છે. અગાસ ગયા તો એક વાત, તો કે આ તો ભગવાનને આંગી છે કે ત્યાં છે ને નીચે શ્વેતાંબર છે, ઉપર દિગંબરની વેદી છે. એ બધું જેવું સંપ્રદાયમાં ચાલતું હોય એ બધું ચાલે છે. પીફાનસ ટોરસ ને એ બધું એ પ્રકારનું બધું ફર્નિચર ને ટ્રેડિશનલ જ ચાલે છે. એવું છે જ્યાં મતાગ્રહ છે, કદાગ્રહ છે, ત્યાં જ્ઞાનની મધ્યસ્થતાનો અભાવ થઈ જાય છે. જ્યાં જીવને મતનો પક્ષ હોય ત્યાં જ્ઞાનની મધ્યસ્થતા ખોઈ બેસે છે. એટલે કોઈ બુદ્ધિવાળા માણસો નથી હોતા એવું કઈ નથી, પણ એ બુદ્ધિ સરળ હોવી ઘટે છે, એના બદલે અસરળ મતી છે. સરળ મતી હોય તો આત્મકલ્યાણ થાય. કદાગ્રહ મને ક્રિયા કા આગ્રહ, ધાર્મિક ક્રિયા કા આગ્રહ કો કદાગ્રહ કહેતે હૈ. જો અચ્છા નહીં હૈ ઇસલિયે ઉસકા નામ કદાગ્રહ હૈ. જૈસે આગ્રહ અચ્છા નહીં હૈ તો ઉસકો દુરાગ્રહ ભી કહેતે હૈ, ઉસકો કદાગ્રહ ભી કહેતે હૈ. તો શાસ્ત્ર પરિભાષામાં કરાગ્રહ કદાગ્રહ કહેતે હૈ, और लौकिक परिभाषा में उसको दुराग्रह कहते हैं, दुष्ट आग्रह, नुकसान करता करने वाला आग्रह. तो बाह्य क्रिया होती है ना, तो होनी चाहिए, ऐसा तो होना ही चाहिए, ऐसा तो होना ही चाहिए. जैसे दिगंबर में 20 पंथी लोग हैं, फूल तो हम रखेंगे ही, तो क्या फायदा है तुमको? नहीं, फूल तो रखेंगे ही, लड़ाई करके रखेंगे. आग्रह थी जाए थे जी. સ્થાનકવાસી સંપ્રદાયવાળાએ અહિંસાની મુખ્યતા કરી બોલ. મંદિર નહીં બંધાવો, અહિંસા થશે. નાવાનું બંધ કરો, પાણી વપરાશે, હિંસા થશે. હવાના જીવો ન મરે, મોપત્તિ વાપરો. કે ભલે આ દિગંબરને મૂર્તિ પૂજક વાળા બે સંપ્રદાય રહી, અમે આ લોકોથી આગળ છીએ. કેમ કે વાયુ કાય જીવની રક્ષા કરતા નથી, પાણી કાય જીવની રક્ષા કરતા નથી. બધું કરીએ છીએ, 15-15 દિવસ સુધી નાતા નથી અમે. હસ્તીમાંથી 27 વર્ષથી નાયેલા નહીં. હા, બાજુમાં બેસી ન શકાય, શરીરમાંથી વાસ આવે, સ્વાભાવિક છે. દાંતણ પાણી કરે નહીં, મઢામાંથી વાસ આવે. નોના એટલે નોને, આગ્રહ એટલે આગ્રહ. એવું છે. ઉપાશ્રય માંડે રહેવાનું, પોતાનું હાથ માળનું મકાન માંડે. એક પોઈન્ટ એવો પકડે કે બીજા ન કરતા એવું કરે, એક બે મુદ્દા એવા પકડે. તમે નથી કરતા એવું અમે કરીએ છીએ, માટે અમે તમારા કરતા આગળ. આ બધો કદાગ્રહ છે. જીનાગમમાં જે જીનોક્ત વ્યવહાર છે એનાથી બીજો ચીલો ચાતરવો નહીં. નવો માર્ગ નો કટાય. તીર્થંકર દેવ જે માર્ગે ચાલ્યા, વ્યવહાર એને નિશ્ચય, ચુસ્તપણે એને વળગી રહેવું જોઈએ. તો આપણે તીર્થંકર દેવની આજ્ઞા માનીએ છીએ, નહીતર આજ્ઞા બહાર જઈએ છીએ. ખૂબ સખત ટીકા કરી છે કૃપાલુ દેવે, એ મૂળપત્તિની ને દોરાની સખત ટીકા કરી છે. કે બીજું બધું ખરું પણ મૂળપત્તિ તો પહેરવી જ જોઈએ, એનો આગ્રહ તમારે અછાનો ન રહીએ. એવી જ રીતે પરિણામ ભલે મેલા હોય પણ થાળી ધોઈને પીવી જ જોઈએ. પાણી જમતી વખતે થાળી ધોઈ જ નાખવી જોઈએ, પાણી થાળી ધોઈને પાણી પી જ જવું જોઈએ. પરિણામનું ભલે ઠેકાણું ન હોય, બધા કદાગ્રહ હોય છે, ક્રિયાનો આગ્રહ. પછી પરિણામ સિદ્ધિ ઉપર લક્ષ ન જાય, બાહ્ય ક્રિયાનો પરિણામની અંદર આગ્રહ થવાથી નુકસાન એ થાય છે કે પરિણામની શુદ્ધિ ઉપર ધ્યાન રહેતું નથી અને બાહ્ય ક્રિયાનો સંતોષ પકડાયા વિના રહેતો નથી. આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તદાત્મ અભ્યાસ નિવર્તવો તેને શ્રીજીન ત્યાગ કહે છે. ત્યાગ અહીંથી શરૂ થાય છે, એ પહેલાં ત્યાગ તે ખરેખર ત્યાગ નથી. ભલે ત્યાગ કર્યો હોય તો પણ સૌથી પહેલાં બીજા પદાર્થો સાથે પોતાપણું, આત્મપણું, પોતાપણું, મમત્વપણું, આત્મપણું, એવો જે અધ્યાસિત ભાવ, એનો ત્યાગ અથવા અભાવ થઈ જવો જોઈએ. ત્યાગ એટલે અભાવ થવો જોઈએ, એને ભગવાને ત્યાગ કહ્યો છે. અહીંથી ત્યાગની શરૂઆત થાય છે. પછી જેટલી આત્મસ્થિરતા, એટલો બુદ્ધિપૂર્વકના વિકલ્પનો અભાવ. જેમ જેમ બુદ્ધિપૂર્વકના વિકલ્પનો અભાવ, તેમ તેમ બાહ્ય પદાર્થના ગ્રહણની વૃત્તિનો અભાવ થવાથી ગ્રહણની ક્રિયાનો અભાવ. કેમકે ગ્રહણની ક્રિયા વૃત્તિ વિના થતી નથી, બાહ્ય પદાર્થોને ગ્રહણ કરવાની વૃત્તિ પછી ગ્રહણની ક્રિયા હોય છે. એટલે એ વૃત્તિ જ્યાં છૂટી ગઈ ત્યાં ક્રિયા છૂટી જશે, એને પછી દ્રવ્ય ત્યાગ કહેવામાં આવ્યો છે. પહેલાં ભાવ ત્યાગ થાય, વૃત્તિ છૂટે, પછી દ્રવ્ય ત્યાગ થાય. અથવા એ વૃત્તિ છોટવામાં, છોડવા માટે દ્રવ્ય ત્યાગ કરવામાં વાંધો નથી. બીજી રીતે લઈએ એ વૃત્તિને છૂટવા માટે માત્ર ત્યાગનો ઉપર લક્ષ નહીં હોવું જોઈએ. એ પ્રકાર લેશે જે આગળ આવશે વાત. પણ ત્યાગની શરૂઆત આ રીતે થાય છે કે અભ્યાસનો ત્યાગ થવો જોઈએ. કોઈ દિગંબર મુનિરાજ હોય, જંગલમાં ધ્યાનસ્થ અવસ્થામાં વિરાજમાન હોય અને કોઈ ઉપસર્ગ કરવા માટે એમના ઉપર વસ્ત્ર નાખી દે કે ઓઢાડી દે, તો એમનો મુનિદશાનો કઈ અભાવ ન થઈ જાય. એ પોતે ધ્યાનમાં અને ધ્યાનમાં એમને રહી જાય. તો જેટલો ટાઈમ શરીર ઉપર વસ્ત્ર પરદ્રવ્યની ક્રિયાનો કરતા હતા તો આત્મા છે જ નહીં. પણ વિકલ્પપૂર્વક જો એ ક્રિયા થાય છે ત્યારે એને એ ક્રિયા કરી એમ કહેવામાં આવે છે, આરોપ આવે છે. પણ વિકલ્પ ન હોય અને બાહ્ય પરિસ્થિતિમાં કોઈ કારણસર ફેરફાર થાય તો એનો દોષ, એટલે પરદ્રવ્યકૃત દોષ આત્માને નથી થતો એમ કહેવું છે. તે તાદાત્મ અધ્યાસ નિવૃત્તિ રૂપ ત્યાગ થવા અર્થે, જો હવે બાહ્ય ત્યાગ એના માટે કરી શકાય છે ખરો. આમ તો ક્રમ આવો છે કે પહેલાં ભાવનો અભાવ થાય, પછી દ્રવ્યનો અભાવ થાય. છતાં પણ કોઈ જીવને એ દ્રવ્યોની વચ્ચે રહીને પરિણામ લાગ્યા જ રહેતા હોય અને છૂટતા ન હોય તો એ છોડવા માટે પ્રયોગ કરી શકે છે. એટલે તે તાદાત્મ્ય અભ્યાસ નિવૃત્તિ રૂપ ત્યાગ અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે અથવા કાર્યકારી છે. કેમ કે એમાં હેતુ ગ્રહણ રૂપ વિકલ્પનો અભાવ કરવાનો, મોહનો અભાવ કરવાનો ત્યાં હેતુ છે. માટે એવો ત્યાગ ઉપકારી છે અથવા કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર ત્યાગ કહ્યો નથી. બાહ્ય ત્યાગ થવા માટે અંદરનો ત્યાગ કયો છે એમ નથી. એમ છે તો પણ કેમ કે બાહ્ય પ્રસંગમાં તો એ કરતા હતા જીવ છે જ નહીં, કરી શકતો જ નથી ખરેખર તો. એટલે એના માટે તો કોઈ વાત છે જ નહીં. એમ છે, વસ્તુ સ્થિતિ એમ છે. તો પણ આ જીવે અંતર ત્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કાંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે. શું અંતર ત્યાગને અર્થે? પહેલાં પણ જે જ વાત છે, તદાત્મ્ય અભ્યાસ નિવર્તવા અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિ કરે કોઈ જીવ તો તેને ઉપકારી માનવી એ યોગ્ય છે. એ પ્રકારે બાહ્ય ત્યાગ કરે એમાં એ યોગ્ય છે એમ માનવું. કેટલું સ્પષ્ટ કરી દીધું છે. ત્યાગનો વિષય એકદમ સ્પષ્ટ કર્યો છે કે પ્રથમ તો મમત્વ છૂટવું જોઈએ. છતાં ન છૂટતું હોય તો છોડવા માટે તમે ત્યાગ કરો તો અમે એનો નિષેધ નથી કરતા. બાકી કરતા હરતા થવાનો તો નિષેધ જ છે. મેં ત્યાગ કર્યો એટલે કરતા થઈ ગયો. પેલા ગ્રહણ કરતો હતો ત્યારે મેં ગ્રહણ કર્યો એમ માનતો હતો. હવે ત્યાગ કર્યો ત્યારે મેં ત્યાગ કર્યો એમ માનવા માંડ્યો. એ તો વાત તો એની જ રહી. એ તો ટાળવાની વાત છે. અહીંયા કરતાપણું તો ટાળવાની વાત છે. કરતાપણું, એકત્વપણું, મમત્વપણું બધું સાથે જ હોય છે. અભેદ ભાવમાં જ હોય છે, અભેદ બુદ્ધિમાં જ હોય છે. એ અભેદ બુદ્ધિ તોડવા માટે ત્યાગ કરવાનો છે. એના બદલે તો મેં ત્યાગ્યું, મેં છોડ્યું, આ તો એની વાત થઈ ગઈ. કાંઈ ફેર નથી પડ્યો. પ્રારબ્ધ યુગે મળેલી સંપત્તિ આદિ એને ત્યાગે કે એનું દાન આપે અને એનો અહંભાવ ન થાય એ બનવું પ્રાય અસંભવ છે. એ કોને બને કે જે ભિન્નતાનું ભેદ જ્ઞાનનો પ્રયોગ કરતો હોય એને જ બને. કોને? ભેદ જ્ઞાનથી ભિન્નતાનો જે પ્રયોગ કરતો હોય એને જ એ અહંભાવ ન થાય. કે તું ભિન્ન છું તું, એમાં મેં ત્યાગ્યું એ વાત ક્યાં રહી? મારા પણ તો કરવાનો સવાલ જ નહોતો. પછી મેં મારું આપ્યું એ વાત રહી ક્યાંથી? એ વાત જ નથી. એવી જ રીતે ઉપવાસાદીમાં આહારનો ત્યાગ કરવામાં આવે. આત્મા છે એ અણાહારી પદાર્થ છે. કેવો છે? અણાહારી પદાર્થ છે. આત્મા આહાર કરી શકતો નથી. પછી મેં આહારને છોડ્યો એ વાત મારા માટે રહેતી નથી. કેમ કે ગ્રહણ કરી શકતો નથી આહારના પરમાણુને. તો છોડી શકું છું એ વાત ક્યાંથી આવી? એ વાત રહેતી નથી. છતાં પણ આહારનો વિકલ્પ એ પણ આરાધનાની અંદર બાધક ન થાય અને અસાતા વેદનીનો ઉદય આવે ભૂખ લાગે ત્યારે શરીર ધર્મે ત્યારે વિશેષ પુરુષાર્થનો આવિર્ભાવ કરી શકાય. એટલા માટે ઉપવાસના પચખાંડ લેવામાં આવે છે તો તે યોગ્ય છે. એવી રીતે યથાર્થ પ્રકારે કોઈ ઉપવાસ કર્યો હોય એને કોઈ પૂછે કે તમારે આજે ઉપવાસ છે તો કે પણ આહાર તો આત્મા ગ્રહણ ત્યાગ આહારનું કરી જ શકતો નથી, પછી ક્યાં વાત છે. એ તો વધુને વધુ સ્વરૂપની સમીપ વાસ કરવા માટે, ઉપ એટલે સમીપ, વાસ કરવા માટે એક પ્રયોગ કરેલો છે. ગ્રહણ ત્યાગનો પ્રશ્ન અમારે રહેતો નથી. ગુરુદેવ કહેતા કે 6 ફૂટનું ધાનનું ઢીંગલું છે, શરીર છે, શું છે, ધાનનું ઢીંગલું. મુઠ્ઠી એના પેટમાં ન નાખો તો આવું ફૂલ કરમાઈ જાય, મોઢું આવું થઈ જાય. આજ ખાધું નથી, ખાધું નથી, ઉપવાસ છે. ઠીક, પણ જેને તપનું તેજ હોય ને એવું નથી થતું, ઉપવાસ કરે તો પણ ઉલ્લાસિત પરિણામ હોય. કેમ કે આત્માનો આનંદ વિશેષ વિશેષ હોય, આત્માની શાંતિ વિશેષ હોય, એના પરિણામ અનુસાર એની મુદ્રા ઉપર ચિત્ત પ્રસન્નતા હોય. જગતના સંસારી જીવોને ભાણામાં સરસ ભોજન આવે, સરસ અન્ન આવે તો પ્રસન્ન ચિત્ત થાય. વાહ સરસ, આ તો આ બધું જમવાનું. મુનિરાજને સરસ અન્ને નહીં પ્રસન્ન ભાવજો, ગમે તે અન્ન ન હોય ચિત્ત પ્રસન્નતા એને લઈને નથી. પરંતુ જો ઉપવાસ કોઈ કારણસર થાય કે પોતે પોતાને પણ વૃત્તિ ન હોય આહારની ને ઉપવાસ કરે, અથવા કોઈ અંતરાય પડે ને ઉપવાસ થાય, ગમે તે પ્રકારે ચિત્ત પ્રસન્નતા એવી ને એવી રીએ ઉપવાસ કર્યો છે એટલે મનમાં કાંઈ ફેર ન પડે. એવી રીતે શરીરના પર્યાયથી મન છૂટું પડી જાય છે, નહીતર શરીર સાથે મન જોડાયેલું છે. જ્યાં શરીરના ફેરફાર થાય એમ પ્રમાણે મનના ફેરફાર થવા માંડે. તબિયત બગડે એટલે મન બગડે પાછું, તબિયત સુધરે એટલે પાછું મન સારું થઈ જાય. મુનિ દશામાં એવું નથી. સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવ, સરસ અન્ને પ્રસન્ન ભાવ નથી અને અન્ન વગર પણ પ્રસન્ન ભાવ જો, હાર ન લીએ અને ચિત્ત પ્રસન્નતા એવી ને એવી ચિત્ત પ્રસન્નતા હોય. અરે ઉલટાની ક્યારેક વધી હોય એવી મુનિ દશા છે. ગણધરાદિ વંદન કરે છે, નમો લોહે સબ સાહુણમ, નમો લોહે ત્રિકાળવર્તી સબ સાહુણમ. આ લોકમાં ત્રણેય કાળે જે સાધુ થયા થશે અને છે બધાને નમસ્કાર કરે છે. એક નમસ્કાર મંત્રમાં તો 3 કાળ ને 3 લોકને આવરી લીધા છે. હવે પાછી પોતાની વાત કરે છે કે નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ. કોઈ દી એવો ખાલી નહીં જતો હોય કે આ ઉપાધિથી છૂટવું છે એવો વિચાર નહીં આવતો હોય, અથવા ઉપાધિનો નિષેધ નહીં આવતો હોય. નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે, જુઓ છૂટવાનું કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ, છે છૂટવું છે, છૂટવું છે, છૂટવું છે, આ બધાથી છૂટવું છે, આ બધા ધંધા વેપારની ઝંઝાળથી ને લપથી છૂટવું છે, લપ વળગી છે એમ લાગે, મોસામાંનો સવાલ નથી. કોઈ વખત વેપાર સારો ચાલે, બે પૈસાનો નફો વધી જાય ધાર્યા બાર, અથવા નફો વધે અને નફો વધુ મળે એવો પ્રસંગ જોવામાં આવે, જ્ઞાન દશામાં સામાન્ય માણસને જે રસ આવે ને હોશ આવે એવું નથી બનતું. ઠીક છે, એ પ્રકારનો ઉદય હશે તો એમ થશે, ઉદય છે આત્મા નથી અને એમાં નુકસાન જાય તો ઠીક છે, એવો ઉદય હશે એમ થયું, આવો ઉદય હશે એટલે આમ થયું ને આવો ઉદય હશે એટલે આમ થયું, એ પ્રકારનો પૂર્વ કર્મનો ઉદય હશે. આપણે કાંઈ એને આમ જોવા દઉં કારણ રહેતું નથી. ઉદયને મુખ્ય કરવાનો સવાલ જ નથી. ત્રીજી ડાયરી છે, વિચાર આવ્યો નો, ટાઈમ તો થઈ ગયો. લોકસંજ્ઞા ઉપરનો વિચાર, લોકસંજ્ઞા ઉપર ઠીક વાત આવી છે. લોકભાવના અને લોક સહવાસ રૂપ જે લોકસંજ્ઞા, લોકસંજ્ઞા શું છે? લોકોનો સહવાસ ગમે છે એવી ભાવના રહ્યા કરે છે. તે ભાવ જીવને ભવરૂપ હોય છે, ભવ વધારે વધવાનું કારણ છે. એ ભાવ જીવને ભાવરૂપ હોય છે, તેથી ભાવ નિવૃત્તિની અભિલાષા વાળા જીવે લોક ભાવના અથવા લોકસંજ્ઞા ઘટાડવા અર્થે અથવા લોકસંજ્ઞાનો નાશ થવા અર્થે દીર્ઘકાળ પર્યંત સત્સંગનું સેવન કરવું, કે જેમાં લોકસંજ્ઞાનો નિષેધ થતો હોય એવો એવા સત્સંગનો સેવન કરવું, તેવી સર્વ જ્ઞાની પુરુષોની આજ્ઞા છે. જે આત્માર્થી જીવે પરમ ભાવથી આદરવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, એ આજ્ઞાને નો સત્કાર કરવા યોગ્ય છે અને પરમ ભાવથી આદરવા યોગ્ય છે, બહુ માનથી. આ જે લોક ભાવના ને લોકસંજ્ઞા છે તે આત્મકલ્યાણ કરવાની ભાવનાને એટલે પરમાર્થની ભાવનાને આવરણ કરનાર ભાવના છે. લોક ભાવના છે આત્મકલ્યાણની ભાવના ઉપર આવરણ લાવે, જેને લીધે પરમાર્થ ભાવનાની પરિણતિ ઉલ્લસિત થઈ શકતી નથી, એટલે આત્મકલ્યાણની પરિણતિમાં જોર ના આવે, ઉલ્લાસ ના આવે. અને જે મંદ અર્થાત સાધારણ આત્મહિતની ભાવના થાય છે, થોડું આવવાના ઈચ્છા થાય કે આત્માનું કલ્યાણ તો કરવું જ છે આપણે, એ તો કરવું જ છે, એ તો કરવું જ છે, ઉપર ઉપર છે, એનું નિષ્ફળપણું થાય છે લોકસંજ્ઞાને લીધે. આ પ્રકારે ભવભ્રમણ નહીં મટવાનું થયા કરે છે, લોકસંજ્ઞાને કારણે ભવભ્રમણ ચાલુ રહે છે. ખાસ તો મુદ્દો એ લેવાનો છે એમાં કે આત્મકલ્યાણની ભાવનાને આવરણ આવે છે લોકસંજ્ઞા, એટલે ઉપર ઉપરથી જે ઈચ્છા થતી હોય એ નિષ્ફળ થઈ જાય. કાલ લઈશ, પોતાને વાત લીધી છે, સારી લીધી છે પોતે, કેટલું સૂક્ષ્મ અવલોકન છે અને કેટલું નિષ્પક્ષ અવલોકન છે એ અહીંથી નીકળે છે.